એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સો શ્રોતાઓનું સ્વાગત છે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં. આજે આપણે એક એવા વિષય પર, એમ કહીએ કે ઊંડા ઉતરવાના છીએ, જે કદાચ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક ચાલતો રહે છે. શું આજના જમાનામાં ખબર છે, જ્યાં ધ્યાન ખેંચવા માટે હજારો વસ્તુઓ છે,
બરાબર,
ત્યાં ખરેખર કોઈ કામ પર, કોઈ વિચાર પર એકદમ ઊંડાણપૂર્વક ધ્યાન આપવું શક્ય છે?
અઘરો સવાલ છે.
અને જો શક્ય છે તો કેવી રીતે? આ બધા સવાલોના જવાબ શોધવા આજે આપણે કેલ ન્યુપોર્ટના બહુ ચર્ચિત પુસ્તક ડીપ વર્કની મદદ લઈશું. પૂરું નામ છે ડીપ વર્ક, રૂલ્સ ફોર ફોકસ સક્સેસ ઇન અ ડિસ્ટ્રેક્ટેડ વર્લ્ડ.
બિલકુલ સાચી વાત. આજની દુનિયા છે જેવી, ફોન વાગ્યા કરે, નોટિફિકેશન આવ્યા કરે,
હા સતત,
અને સોશિયલ મીડિયા તો જાણે ખેંચતું જ રહે, એટલે કોઈ એક કામમાં કલાકો સુધી આમ ડૂબી જવું એ લગભગ અશક્ય લાગે.
હા લાગે તો ખરું.
પણ ન્યુપોર્ટ એવું કહે છે કે આ જે ક્ષમતા છે ને, જેને એ ડીપ વર્ક કહે છે,
હા,
એ ખાલી શક્ય જ નથી પણ આજના સમયમાં સફળ થવા માટે અને મતલબ સંતોષ મેળવવા માટે અનિવાર્ય છે. એટલે આ પુસ્તક ખાલી ટાઈમ મેનેજમેન્ટની ટિપ્સ નથી, એ તો એક આખી જુદી રીતે કામ કરવાની અને કદાચ જીવવાની ફિલોસોફી રજૂ કરે છે.
હા, અને એ જાણવું પણ રસપ્રદ છે કે આ વાત કરનાર કેલ ન્યુપોર્ટ એ કોઈ આમ સામાન્ય સેલ્ફ હેલ્પ ગુરુ નથી.
ના, બિલકુલ નહીં.
એમની બેકગ્રાઉન્ડ શું છે? કારણ કે એમના વિચારો છે ને, એ પેલી રૂઢિગત પ્રોડક્ટિવિટી સલાવતી ઘણા અલગ પડે છે.
બરાબર. કેલ ન્યુપોર્ટ પોતે જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર છે, એસોસિએટ પ્રોફેસર.
અચ્છા, કમ્પ્યુટર સાયન્સ.
હા, અને એમનું જે મુખ્ય સંશોધન છે એ ડિસ્ટ્રીબ્યુટેડ એલ્ગોરિધમ્સ પર છે, એટલે કે આમ જટિલ સિસ્ટમ્સ અને ટેકનોલોજીને એ બહુ જ ઊંડાણથી સમજે છે. અને આ જ એમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ એમને ખાસ બનાવે છે. એ ટેકનોલોજીના ફાયદા નુકસાન ખાલી અનુભવથી નહીં પણ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જુએ છે, પુરાવા સાથે.
એટલે એવું કહી શકાય કે એ ટેકનોલોજીની દુનિયાના જ માણસ છે.
હા,
પણ એનાથી ભાગવાને બદલે એનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો એની વાત કરે છે.
ચોક્કસ.
અને સૌથી મજાની વાત શું છે ખબર છે?
શું?
એ પોતે આ સિદ્ધાંતોનું એકદમ ચુસ્તપણે પાલન કરે છે.
ઓહો.
એ બહુ જ પ્રોડક્ટિવ રિસર્ચર છે, લેખક છે, પણ એ જાણીતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે જ નહીં.
ખરેખર?
હા, અને રોજ સાંજે 5:30 વાગે કામ બંધ, પછી પરિવાર સાથે સમય.
વાહ, આજના જમાનામાં આ કરવું અઘરું છે.
બહુ જ. એટલે આ બતાવે છે કે એ જે કહે છે એ ખાલી થિયરી નથી, એમના પોતાના જીવનની પ્રેક્ટિસ છે, એટલે એમની વાતમાં દમ લાગે છે કે ને.
બરાબર. એમણે બીજા પણ પુસ્તકો લખ્યા છે ને?
હા હા, પેલું સો ગુડ ધે કાન્ટ ઇગ્નોર યુ,
હા,
અને ડિજિટલ મિનિમલિઝમ.
હા, એ પણ બહુ ચાલ્યા હતા. એ બધા જ પુસ્તકો આજના સમયમાં કામ અને ટેકનોલોજી વચ્ચે બેલેન્સ કેવી રીતે કરવું એના પર જ ફોકસ કરે છે.
સારું, તો ચાલો આ ડીપ વર્ક પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. શું કહેવા માંગે છે ન્યુપોર્ટ આના દ્વારા? ડીપ વર્ક એટલે ખરેખર શું?
હા, તો ન્યુપોર્ટના મતે ડીપ વર્ક એટલે એમ સમજો કે એવી પ્રોફેશનલ પ્રવૃત્તિઓ જે તમે કોઈ પણ જાતના વિક્ષેપ વગર એકદમ એકાગ્ર થઈને કરો, અને એ કામ એવું હોય જે તમારી બૌદ્ધિક ક્ષમતાઓને આમ પૂરેપૂરી વાપરે, એની લિમિટ સુધી લઈ જાય.
ઓકે, મતલબ પૂરેપૂરા ધ્યાનથી ડિસ્ટ્રેક્શન વગર મુશ્કેલ કામ કરવું.
બરાબર. અને આ પ્રકારનું કામ છે ને એ નવું મૂલ્ય ઊભું કરે છે, તમારી સ્કિલ્સ સુધારે છે અને એની નકલ કરવી સહેલી નથી હોતી.
અને આની સામે બીજું શું છે? મતલબ આપણે રોજબરોજ જે કરીએ છીએ એ?
એની સામે છે શેલો વર્ક, એટલે કે છીછરું કામ.
છીછરું કામ?
હા, આ એવા કામ છે જેમાં બહુ બુદ્ધિ નથી વાપરવી પડતી, ઘણીવાર ખાલી આમ લોજિસ્ટિકલ ટાઈપના હોય અને મોટાભાગે ડિસ્ટ્રેક્શન સાથે જ થતા હોય.
જેમ કે
ઈમેલના ફટાફટ જવાબ આપવા, એવી મીટિંગો જેમાં આપણી ખરેખર જરૂર ન હોય, સોશિયલ મીડિયા પર આમ તેમ કંઈ પોસ્ટ કરવું વગેરે.
સમજાયું.
ન્યુપોર્ટ એમ કે છે કે આપણી જે આ આધુનિક કામ કરવાની રીત છે ને, એ અજાણતા જ આ શેલો વર્કને વધારે પ્રોત્સાહન આપે છે, કેમ કે એનાથી વ્યસ્ત દેખાય છે.
ઓ, આપ બહુ મોટી વાત કહીએ.
હા,
એટલે વ્યસ્ત દેખાવું,
હા,
અને ખરેખર કંઈક મૂલ્યવાન કરવું, એ બે અલગ વસ્તુઓ છે.
બિલકુલ.
અને ન્યુપોર્ટ કહે છે કે ડીપ વર્ક વધુ મૂલ્યવાન છે, પણ આપણે મોટાભાગે શેલો વર્કમાં જ રચાપચા રહીએ છીએ.
એકદમ બરાબર. અને આ જ આખા પુસ્તકનો મુખ્ય મુદ્દો છે. જે કામ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે, આર્થિક રીતે પણ ફાયદાવાળું છે, એટલે કે ડીપ વર્ક, એ કરવાની આપણી ક્ષમતા ઘટતી જાય છે. અને જે કામ ઓછું મૂલ્યવાન છે, શેલો વર્ક, એ આપણા કામના કલાકો પર હાવી થઈ રહ્યું છે.
સાચી વાત.
એટલે પુસ્તક પહેલાં તો સમજાવે છે કે આવું કેમ થયું છે, અને પછી એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવે છે. એના બે ભાગ છે. પહેલો ભાગ ધી આઈડિયા સમજાવે છે કે ડીપ વર્ક કેમ જરૂરી છે, અને બીજો ભાગ ધ રૂલ્સ એને જીવનમાં ઉતારવાના નિયમો આપે છે.
ચાલો તો પહેલા ભાગ પર વાત કરીએ, ધી આઈડિયા. ન્યુપોર્ટ એવું કેમ કહે છે કે ડીપ વર્ક આટલું બધું મૂલ્યવાન છે? શું ખાલી વધુ પૈસા કમાવા માટે?
શરૂઆત તો એ આર્થિક દ્રષ્ટિકોણથી જ કરે છે, પણ વાત એનાથી ઘણી આગળ જાય છે. પહેલા પ્રકરણમાં એમણે સમજાવ્યું છે કે આજના જમાનામાં ઓટોમેશન અને એઆઈના યુગમાં નવી ઇકોનોમીમાં મુખ્યત્વે બે પ્રકારના લોકો બહુ સફળ થશે.
કયા બે?
એક, જે લોકો જટિલ ટેકનોલોજી સાથે સ્માર્ટલી અને ક્રિએટિવલી કામ કરી શકે, અને બીજા, જેઓ પોતાના ફિલ્ડમાં એકદમ બેસ્ટ છે, સુપરસ્ટાર છે.
ઓકે, ટેકનોલોજીના જાણકાર અને ફિલ્ડના એક્સપર્ટ્સ.
હા, અને આ બંને પ્રકારના લોકો માટે ડીપ વર્ક કેમ જરૂરી છે?
કેમ?
કારણ કે આ બંને માટે બે મુખ્ય સ્કિલ્સ જોઈએ. પહેલી, મુશ્કેલ વસ્તુઓ ફટાફટ શીખી લેવાની આવડત, અને બીજી, એકદમ હાઈ ક્વોલિટીનું કામ ઝડપથી કરવાની ક્ષમતા.
શીખવું અને કરવું બંને ઝડપથી અને સારી રીતે.
બરાબર. અને ન્યુપોર્ટ ભાર દઈને કહે છે કે આ બંને સ્કિલ્સનો પાયો જ ડીપ વર્ક છે. જ્યારે તમે કોઈ પણ ડિસ્ટ્રેક્શન વગર પૂરા ફોકસથી કંઈક શીખો કે કરો,
હા,
ત્યારે જ તમે ઝડપથી શીખી શકો અને બેસ્ટ રિઝલ્ટ આપી શકો. એમનું એક સમીકરણ પણ છે, હાઈ ક્વોલિટી વર્ક ઇઝ ઇક્વલ ટુ કેટલો સમય આપ્યો ગુણ્યા ધ્યાનની તીવ્રતા.
સમય ગુણ્યા ધ્યાનની તીવ્રતા.
હા,
આજકાલ કદાચ સમય ઓછો મળે, પણ જો ધ્યાનની તીવ્રતા એટલે કે ફોકસ વધારી શકાય, તો ઓછા સમયમાં પણ ઘણું સારું કામ થઈ શકે છે.
આ વાત તો ગળે ઉતરેવી છે, પણ પછી તરત બીજો સવાલ થાય, જે બીજા પ્રકરણનો વિષય છે. ડીપ વર્ક દુર્લભ છે? જો આટલું જ ફાયદાકારક છે, તો આપણે બધા કેમ નથી કરતા? શું કારણ છે? આપણે આળસુ છીએ?
ન્યુપોર્ટ કહે છે કે ખાલી આળસનો વાંક નથી, આપણી આસપાસની સંસ્કૃતિ, આપણી ટેકનોલોજી, એ જ આપણને ડીપ વર્કથી દૂર ધકેલે છે.
એમ
કઈ રીતે?
એક કારણ છે પ્રિન્સિપલ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ. આપણો સ્વભાવ છે કે સહેલું કામ પહેલા પતાવી દઈએ.
હા, એ તો છે.
કોઈ અઘરો રિપોર્ટ લખવા બેસવા કરતા 10 ઈમેલના જવાબ આપી દેવા સહેલા લાગે.
સાચી વાત.
બીજું, વ્યસ્તતા એ જ ઉત્પાદકતા. મતલબ બિઝી દેખાવું એ જ પ્રોડક્ટિવ હોવાની નિશાની ગણાય છે.
હા, ઘણી ઓફિસોમાં આ જ માહોલ હોય છે.
તમે સતત કીબોર્ડ પર ટાઈપ કરતા હો, ફોન પર હો, મીટિંગમાં હો, તો લાગે કે બહુ કામ કરી રહ્યા છો, ભરે ને પછી એ બધું શેલો વર્ક જ હોય.
આ તો અનુભવેલી વાત છે, વ્યસ્ત દેખાવાનું એક પ્રેશર હોય છે.
ત્રીજું કારણ છે કલ્ટ ઓફ ધી ઇન્ટરનેટ. એવી માન્યતા કે ભાઈ દરેક નવી ટેકનોલોજી, દરેક નવું પ્લેટફોર્મ સારું જ છે, આપણે તો બસ હંમેશા ઓનલાઈન અને અવેલેબલ રહેવું જ જોઈએ.
હા, FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ.
બરાબર. અને આ બધાની વચ્ચે ન્યુપોર્ટ એક બીજો મહત્વનો કોન્સેપ્ટ સમજાવે છે, એટેન્શન રેઝિડ્યુ.
એટેન્શન રેઝિડ્યુ એ શું છે?
એનું મતલબ કે જ્યારે આપણે એક કામમાંથી તરત બીજા પર જઈએ છીએ, ધારો કે રિપોર્ટ લખતા લખતા વોટ્સએપ ચેક કર્યું, ત્યારે આપણા મગજનો થોડો ભાગ હજુ પેલા રિપોર્ટ પર જ ચોટેલો રહે છે. એટલે નવા કામ પર આપણું ધ્યાન પૂરેપૂરું નથી લાગતું, એનાથી કાર્યક્ષમતા ઘટે છે. સતત આમ ટાસ્ક સ્વિચિંગ કરવાથી આપણી ફોકસ કરવાની ક્ષમતા નબળી પડે છે.
આ તો ખરેખર ડરાવણી વાત કહેવાય. એટલે આપણે જેટલું વધુ મલ્ટીટાસ્કિંગ કરીએ, એટલા ઓછા અસરકારક બનીએ છીએ.
હા, ટૂંકમાં એવું જ. પણ પહેલા ભાગનું ત્રીજું પ્રકરણ આશા આપે છે. એ કહે છે કે ડીપ વર્ક અર્થપૂર્ણ છે. આર્થિક ફાયદા તો સમજ્યા, પણ અર્થપૂર્ણ કઈ રીતે?
હા, એ જાણવું છે.
અહીં ન્યુપોર્ટ વાતને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. એ કહે છે કે ડીપ વર્ક ખાલી કરિયર માટે નહીં, પણ એક સારા, સંતોષી જીવન માટે પણ જરૂરી છે.
એમ કઈ રીતે?
એના માટે એ ત્રણ પુરાવા આપે છે. પહેલો, ન્યુરોલોજિકલ. રિસર્ચ બતાવે છે કે જ્યારે આપણે કોઈ સ્કિલ પર ફોકસ કરીએ છીએ, ત્યારે મગજમાં ન્યુરલ પાથવેઝ મજબૂત બને છે. ખાસ કરીને માયલિન નામનું એક પોડ બને છે ન્યુરોન્સ પર.
માયલિન?
હા, એ ન્યુરોન્સને વધુ કાર્યક્ષમ બનાવે છે. એટલે ડીપ વર્ક ખરેખર આપણા મગજને શારીરિક રીતે સુધારે છે.
અરે વાહ.
એટલે ફોકસ કરવું એ મગજ માટે જાણે કસરત છે.
બિલકુલ.
બીજો પુરાવો છે સાયકોલોજીકલ. ડીપ વર્ક આપણને ફ્લો ની સ્થિતિમાં લઈ જાય છે.
ફ્લો, પેલો મિહાલી સિઝેન્ટમિહાલી વાળો કોન્સેપ્ટ?
હા, એ જ. ફ્લો એટલે કોઈ કામમાં એટલા ડૂબી જવું કે સમયનું, આજુબાજુનું, પોતાનું પણ ભાન ન રહે અને કામ પૂરું થાય પછી જબરદસ્ત સંતોષ મળે.
અનુભવ્યું છે ક્યારેક?
સંશોધન કહે છે કે આ ફ્લોના અનુભવો જ જીવનમાં ખુશી અને સંતોષનો મોટો સ્ત્રોત છે. શેલો વર્કથી આવો ફ્લો ક્યારેય ના મળે.
અને ત્રીજો પુરાવો?
ત્રીજો પુરાવો ફિલોસોફિકલ છે. જ્યારે આપણે ડીપ વર્ક દ્વારા કોઈ કળા કે સ્કિલમાં માસ્ટરી મેળવીએ, કોઈ મોટી સમસ્યાનો ઉકેલ લાવીએ કે કંઈક સુંદર અને મૂલ્યવાન બનાવીએ,
હા,
ત્યારે એ આપણા જીવનને એક અર્થ, એક હેતુ આપે છે. આજના ડિસ્ટ્રેક્શનવાળા જીવનમાં જે ખાલીપો લાગે છે ને ઘણીવાર,
હાલ લાગે છે,
તે ડીપ વર્કથી ભરાય છે. ન્યૂપોર્ટ એક કોટ ટાંકે છે વિનિફ્રેડ ગેલેગરનું, તમે કોણ છો તે તમે જેના પર ધ્યાન કેન્દ્રિત કરો છો તેનો સરવાળો છે.
વાહ, આ બહુ ઊંડી વાત છે. આપણું ધ્યાન જ આપણી રિયાલિટી બનાવે છે.
બરાબર.
આ તો બહુ જ પ્રેરણાદાયક લાગ્યું. ડીપ વર્ક ખાલી પ્રોડક્ટિવિટી નહીં પણ સુખ અને અર્થ પણ લાવી શકે છે. પણ મોટો સવાલ એ છે કે કરવું કેવી રીતે?
હા હા,
અહીં પુસ્તકનો બીજો ભાગ આવે છે, ધ રૂલ્સ, ખરું ને?
બરાબર. બીજો ભાગ એકદમ પ્રેક્ટિકલ છે, નિયમો અને સ્ટ્રેટેજી આપે છે. નિયમ પહેલો છે, ઊંડાણપૂર્વક કામ કરો, એટલે કે વર્ક ડીપલી.
ઓકે.
આ નિયમ કહે છે કે ખાલી મનમાં નક્કી કરવાથી ડીપ વર્ક નહીં થાય, એના માટે એક સિસ્ટમ, એક માળખું બનાવવું પડશે, નિયમિતતા લાવવી પડશે, રિવાજો બનાવવા પડશે.
રિવાજો.
હા. ન્યૂપોર્ટ ચાર અલગ અલગ ફિલોસોફી પણ સૂચવે છે જેથી લોકો પોતાના સ્વભાવ અને સંજોગો પ્રમાણે પસંદ કરી શકે.
અચ્છા, કઈ છે એ ચાર ફિલોસોફી, બધા માટે અલગ અલગ?
હા. પહેલી છે મોનેસ્ટિક. જેમ સાધુ સંતો દુનિયાથી અલગ રહે એમ ડિસ્ટ્રેક્શનને લગભગ સાવ જ કાપી નાખીને ડીપ વર્ક કરવું, આ બધા માટે શક્ય નથી, દેખીતું છે.
હા, એ તો અઘરું.
બીજી છે બાયમોડલ, એટલે સમયને ચોખ્ખા બે ભાગમાં વહેંચી દેવો. અમુક લાંબો સમયગાળો, જેમ કે વર્ષના અમુક મહિના કે અઠવાડિયાના અમુક દિવસ ફક્ત ડીપ વર્ક માટે, બાકીનો સમય બીજા કામ માટે.
જેમ કે વેકેશનમાં કોઈ પ્રોજેક્ટ પર કામ કરવા જતા રહેવું.
હા, કંઈક એવું. ત્રીજી અને કદાચ મોટાભાગના લોકો માટે વધુ પ્રેક્ટિકલ છે રિધમિક.
રિધમિક.
હા. ડીપ વર્કને રોજની એક આદત બનાવી દેવી, એક રિધમ સેટ કરવી. જેમ કે નક્કી જ કરી લેવું કે દરરોજ સવારે 9 થી 10:30 હું ફક્ત ડીપ વર્ક કરીશ, કોઈ ઈમેલ નહીં, કોઈ ફોન નહીં.
આ શક્ય લાગે છે, રોજ થોડો સમય.
અને ચોથી છે જર્નાલિસ્ટિક. જેમ પત્રકારો ગમે ત્યારે ગમે ત્યાં લખી શકે ડેડલાઇન માટે,
હા,
તેમ જ્યારે પણ થોડો ખાલી સમય મળે તરત જ ડીપ વર્ક મોડમાં સ્વિચ થઈ જવું. પણ આના માટે બહુ જ શિસ્ત અને પ્રેક્ટિસ જોઈએ.
મને લાગે છે મોટાભાગના લોકો માટે પેલી રિધમિક સ્ટાઇલ વધુ કામની છે.
સંભવ છે. ન્યૂપોર્ટ એ પણ કહે છે કે ડીપ વર્ક શરૂ કરવા માટે રિવાજો, એટલે કે રિચ્યુઅલ્સ બનાવવા જરૂરી છે.
રિવાજો એટલે પૂજાપાઠ?
ના ના, મતલબ નક્કી કરવું કે ક્યાં બેસીને કામ કરશો, કેટલો સમય કરશો, કામ શરૂ કરતા પહેલા શું કરશો, ચા પીશો, કોફી, ફોન ક્યાં મૂકશો, આ બધું નક્કી હોય ને તો શરૂઆત કરવી સહેલી બને.
હા, એ વાત બરાબર છે, એક પ્રકારની તૈયારી.
અને ક્યારેક ગ્રાન્ડ જેસ્ચર પણ કામ લાગે. કોઈ મોટો પ્રોજેક્ટ હોય તો એના માટે થોડા દિવસ માટે શાંત જગ્યાએ જતા રહેવું, એનાથી કમિટમેન્ટ વધે છે.
ઠીક છે. એટલે માળખું બનાવ્યો, રિવાજ નક્કી કર્યો, પણ આપણું મન જ જોવામ તેમ ભટકતું હોય તો? નિયમ નંબર 2 કદાચ એના વિશે છે, કંટાળાને અપનાવો, એમ્બ્રેસ બોર્ડમ. આ સાંભળવામાં થોડું વિચિત્ર નથી લાગતું?
શરૂઆતમાં લાગે, પણ એનો અર્થ બહુ ઊંડો છે. ન્યૂપોર્ટ કહે છે કે આપણી ફોકસ કરવાની જે ક્ષમતા છે ને, એક માનસિક સ્નાયુ જેવી છે.
હા.
જો આપણે એ સ્નાયુને ક્યારે વાપરીએ જ નહીં તો એ નબળો પડી જાય. આજની દુનિયા આપણને શું આપે છે? સતત સ્ટિમ્યુલેશન. જરા કંટાળો આવે
કે તરત ફોન હાથમાં.
બરાબર. એટલે આપણું મગજ છે ને એ કંટાળો સહન કરતા જ ભૂવી ગયું છે. અને જો તમે 5 મિનિટ પણ શાંતિથી કંટાળા સાથે બેસી ના શકો તો પછી કલાકો સુધી કોઈ મુશ્કેલ કામ પર ધ્યાન કેવી રીતે આપશો?
મુદ્દાની વાત છે. તો આ કંટાળાને અપનાવવા માટે શું કરવાનું? ફોન ફેંકી દેવાનો?
ના, એટલે બધું છોડી નથી દેવાનું, પણ અમુક સ્ટ્રેટેજી અપનાવી શકાય. જેમ કે ન્યૂપોર્ટ કહે છે, ડિસ્ટ્રેક્શનમાંથી બ્રેક લેવાને બદલે ફોકસમાંથી બ્રેક લો.
આ સમજાયું નહીં.
મતલબ ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા વાપરવા માટે દિવસમાં ચોક્કસ સમય નક્કી કરો. જેમ કે બપોરે 1/2 કલાક, સાંજે 1/2 કલાક, બસ.
ઓકે, શિડ્યુલ કરો.
હા, બાકીના સમયે જો કંટાળો આવે તો આવવા દો, સહન કરો, કંઈક બીજું વિચારો, પણ તરત ફોન તરફ ના વળો.
અઘરું છે પણ કોશિશ કરવા જેવી.
બીજું, થિયોડોર રૂઝવેલ્ટની જેમ કામ કરો. એકદમ તીવ્રતાથી, ફોકસ સાથે, ચોક્કસ સમય માટે કામ કરો, પછી લાંબો બ્રેક લો. ત્રીજું, પ્રોડક્ટિવ મેડિટેશન.
એ શું વળી?
જ્યારે તમે શારીરિક રીતે વ્યસ્ત હો પણ મગજ ફ્રી હોય, જેમ કે ચાલતી વખતે, દોડતી વખતે, ડ્રાઇવિંગ કરતી વખતે, ત્યારે કોઈ ચોક્કસ પ્રોફેશનલ પ્રોબ્લેમ પર જ લાંબા સમય સુધી વિચારવાનો પ્રયત્ન કરો. ધ્યાન ભટકે તો પાછું એના પર લાવો. આ ફોકસ ટકાવી રાખવાની પ્રેક્ટિસ છે.
રસપ્રદ આઈડિયા છે, ચાલતા ચાલતા પ્રોબ્લેમ સોલ્વ કરવો.
હા,
સારું. હવે આવીએ નિયમ #3 પર, જે કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ છે. સોશિયલ મીડિયા છોડો, ક્વિટ સોશિયલ મીડિયા. શું ન્યૂપોર્ટ ખરેખર એમ જ કહે છે કે બધા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું બંધ કરી દો? આજના જમાનામાં એ કઈ રીતે શક્ય બને?
જુઓ, ન્યૂપોર્ટનો મુદ્દો છે ને એ થોડો વધુ ઝીણવટવાળો છે. એ એની બેનિફિટ અપ્રોચની ટીકા કરે છે.
એની બેનિફિટ?
હા, એટલે કે જો કોઈ ટેકનોલોજીનો એકાદ નાનો ફાયદો પણ દેખાય ને, તો આપણે તરત એને અપનાવી લઈએ, ભલે પછી એના નુકસાન ઘણા વધારે હોય.
જેમ કે વોટ્સએપ ગ્રુપમાં રહેવાથી અપડેટ મળે છે, ભલે પછી એમાં આખો દિવસ જતો રહે.
બરાબર. એના બદલે ન્યૂપોર્ટ ક્રાફ્ટ્સમેન એપ્રોચ ટુ ટૂલ સિલેક્શન સૂચવે છે.
કારીગરનો અભિગમ.
હા, જેમ એક સારો કારીગર પોતાના કામ માટે સૌથી બેસ્ટ ઓજાર જ વાપરે, બીજું કંઈ નહીં, એમ આપણે પણ ટેકનોલોજીના ટૂલ્સ, એપ્સ, પ્લેટફોર્મ્સને પૂછવું જોઈએ, શું આ ટૂલ મારા મુખ્ય પ્રોફેશનલ કે પર્સનલ ગોલ માટે ખરેખર જરૂરી છે?
ઓકે.
અને શું એના ફાયદા, એના નુકસાન, જેમ કે ધ્યાનભંગ, સમયનો બગાડ, માનસિક શાંતિમાં ખલેલ કરતા નોંધપાત્ર રીતે વધારે છે?
એટલે કે દરેક વસ્તુનું મૂલ્યાંકન કરવું, ફાયદા નુકસાન સરખાવવા, આંખ બંધ કરીને બધું ન વાપરવું.
એકદમ. એ તો 30 દિવસ માટે આવા બિનજરૂરી નેટવર્કિંગ ટૂલ્સથી દૂર રહેવાનું પણ સૂચવે છે. ડિજિટલ ડીટોક્સ જેવું.
30 દિવસ?
હા, પછી જુઓ કે શું ખરેખર કોઈ મોટી તકલીફ પડી, કામ અટકી ગયું, સંબંધો બગડ્યા. જો જવાબ ના હોય તો કદાચ તમને એની જરૂર જ નથી, અને જો હા હોય તો પણ એનો ઉપયોગ બહુ જ મર્યાદિત અને ઇરાદાપૂર્વક કરો.
એટલે ધ્યેય ટેકનોલોજીનો વિરોધ નથી.
ના, બિલકુલ નહીં.
પણ એનો સભાન અને માલિકી ભર્યો ઉપયોગ છે. આપણે એના માલિક બનીએ, ગુલામ નહીં.
બરાબર કહ્યો.
આ ખરેખર વિચારવા જેવી વાત છે, કારણ કે આપણે ઘણીવાર આદતથી જ સ્ક્રોલ કર્યા કરીએ છીએ. સારું, હવે ચોથો અને છેલ્લો નિયમ, શેલોઝને ઓછો કરો. ડ્રેઇન ધ શેલોઝ. આનો શું મતલબ છે?
આ નિયમ સીધો સાદો છે. ડીપ વર્ક માટે જો સમય જોઈતો હોય,
હા,
તો પહેલા પેલું શેલો વર્ક, ઓછું મહત્વનું, છીછરું કામ, એને ઓળખીને ઘટાડવું પડે. જો આપણો આખો દિવસ ઇમેલ, ફાલતુ મીટિંગો અને નાના નાના એડમિન કામોમાં જતો રહેશે, તો પછી ડીપ વર્ક માટે સમય અને એનર્જી ક્યાંથી બચશે?
સાચી વાત છે. તો આ શેલો વર્ક ઘટાડવા શું કરવું?
ન્યૂપોર્ટ કેટલીક રીતો બતાવે છે. એક છે ટાઈમ બ્લોકિંગ. તમારા દિવસને 1/2 કલાકના બ્લોકમાં વહેંચી દો અને દરેક બ્લોક માટે નક્કી કરો કે શું કરશો. ભલે પછી એ શેડ્યુલ 100% ના પડાય, પણ એનાથી ખબર પડે છે કે સમય ક્યાં જાય છે.
એક પ્રકારનું પ્લાનિંગ.
હા. બીજું, દરેક કામની ઊંડાઈ માપો. તમારા કામનું એનાલિસિસ કરો. સ્વયં પૂછો, આ કામ કરવા માટે મારી સ્કિલની ખરેખર જરૂર છે, કે પછી થોડી ટ્રેનિંગ આપીને કોઈ નવો છોકરો છોકરી પણ કરી શકે? જો જવાબ બીજો હોય તો એ કદાચ શેલો વર્ક છે. ન્યૂપોર્ટ કહે છે કે લક્ષ્ય રાખો કે તમારો 50%થી વધુ સમય શેલો વર્કમાં ન જ જવો જોઈએ.
અચ્છા.
ત્રીજું, તમારી અવેલેબિલિટી ઓછી કરો. ખાસ કરીને ઈમેલ માટે. લોકોને કહી દો કે તમે અમુક સમયે જવાબ આપશો. ઈમેલ મોકલનાર પાસે વધુ વિગતવાર માહિતી માગો જેથી ઓછામાં ઓછી આપલેમાં કામ પતે.
ઓકે.
અને ચોથું?
ચોથું, એક નિશ્ચિત સમયે કામ બંધ કરી દો. નક્કી કરો કે રોજ સાંજે 6 વાગ્યા કે જે પણ સમય હોય પછી હું કામ નહીં જ કરું. આનાથી શું થશે? તમને દિવસ દરમિયાન વધુ સારી રીતે પ્રાયોરિટી સેટ કરવા અને બિનજરૂરી કામ ટાળવા માટે મજબૂર થવું પડશે, બર્નઆઉટથી પણ બચાય.
આ ચારે નિયમો ખરેખર બહુ પ્રેક્ટિકલ અને વિચારવા જેવા છે. જો આપણે આખા પુસ્તકની મુખ્ય થીમ્સ કે મેસેજ તારવવા હોય તો શું કહી શકીએ? આપણા રોજિંદા જીવન સાથે આ કેવી રીતે જોડાય છે? મને લાગે છે કે પહેલી અને સૌથી પાયાની થીમ છે ડીપ વર્ક અને શેલો વર્ક વચ્ચેનો તફાવત. આ પુસ્તક આપણને આપણા કામને જોવા માટે એક નવી નજર, નવી ભાષા આપે છે.
હા,
આપણે ખરેખર કેટલું ઊંડું કામ કરીએ છીએ અને કેટલું છીછરું, આ સવાલ પૂછવાથી જ ઘણીવાર આંખ ઉઘડી જાય છે. રોજિંદા જીવનમાં આ આપણને સમજાવે છે કે ખાલી વ્યસ્ત રહેવું પૂરતું નથી, પરિણામલક્ષી કામ કરવું પડે.
બરાબર. બીજી થીમ જે મને લાગે છે ખાસ કરીને ભારત જેવા દેશમાં યુવાનો માટે બહુ મહત્વની છે, તે છે ડીપ વર્કનું આર્થિક મૂલ્ય.
હા, ચોક્કસ.
આટલી સ્પર્ધા છે ત્યાં જે લોકો ઝડપથી નવી સ્કિલ શીખી શકે છે અને ખરેખર મુશ્કેલ હાઈ ક્વોલિટી કામ કરી શકે છે એ લોકો જ આગળ વધશે, પછી એ નોકરી હોય કે પોતાનો બિઝનેસ.
તદ્દન સાચી વાત. ત્રીજી થીમ જે મને વ્યક્તિગત રીતે બહુ ગમી એ છે વ્યસ્તતાને જ ઉત્પાદકતા માનવાની ભૂલનો અસ્વીકાર.
હા,
ન્યૂપોર્ટ કહે છે કે સાચી પ્રોડક્ટિવિટી ઘણીવાર શાંતિમાં, એકાંતમાં થાય છે, દેખાડો કરવામાં નહીં. આ આપણને પેલું જે સતત બીઝી દેખાવાનું સામાજિક દબાણ છે ને,
હા, અને એની સામે વિચારવા મજબૂર કરે છે કે ભાઈ હું ખરેખર કંઈક કામનું કરી રહી છું કે ખાલી વ્યસ્તતાનો દેખાવ કરું છું.
અને ચોથી થીમ જે બહુ જ પોઝિટિવ અને આશા આપનારી છે, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા કેળવી શકાય છે, એ કોઈ જન્મજાત ગુણ નથી.
આ બહુ મોટી વાત છે.
હા, આપણને લાગે કે મારું ધ્યાન તો બહુ ભટકે છે, હવે મારું કંઈ ન થાય, પણ ન્યૂપોર્ટ કહે છે કે ના, આ એક સ્કિલ છે, પ્રેક્ટિસથી સુધારી શકાય છે, મજબૂત બનાવી શકાય છે.
એનો મતલબ કે કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તેટલા ડિસ્ટ્રેક્શન હોય પોતાના ફોકસને સુધારવા માટે પ્રયત્ન કરી શકે છે.
બરાબર.
અને પાંચમી થીમ જે આ બધાના મૂળમાં છે તે છે ઇરાદાપૂર્વકતા,
ઇન્ટેન્શનેલિટી.
એટલે
કે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, આપણું ધ્યાન ક્યાં આપવું, કયા કામને મહત્વ આપવું, આ બધા નિર્ણયો આપણે સભાનપણે જાણી જોઈને લેવા જોઈએ. ખાલી સંજોગો કે આદતોના પ્રવાહમાં તણાઈ નથી જવાનું.
પુસ્તકોમાં ઘણીવાર એવા વાક્યો હોય છે જે સીધા દિલમાં ઉતરી જાય અથવા આપણને વિચારતા કરી મૂકે. આ પુસ્તકમાં એવા કયા મુખ્ય વિચારો છે જે કોટ તરીકે યાદ રહી જાય?
હા, ઘણા છે. પહેલું તો ડીપ વર્કની વ્યાખ્યા જ બહુ સરસ છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ વિક્ષેપ મુક્ત એકાગ્રતાની સ્થિતિમાં કરવામાં આવે છે, જે તમારી જ્ઞાનાત્મક ક્ષમતાઓને તેમની મર્યાદા સુધી ધકેલે છે. આ પ્રયાસો નવું મૂલ્ય બનાવે છે, તમારી કુશળતા સુધારે છે અને તેનું પુનરાવર્તન કરવું મુશ્કેલ છે. આ એકદમ સ્પષ્ટ કરી દે છે કે આપણે શું કરવાનું છે.
હા, બીજું એની દુર્લભતા અને મૂલ્ય વિશે. ડીપ વર્ક કરવાની ક્ષમતા વધુને વધુ દુર્લભ બની રહી છે, તે જ સમયે તે આપણા અર્થતંત્રમાં વધુને વધુ મૂલ્યવાન બની રહી છે. આ વાક્યમાં એક તક છુપાયેલી છે.
બરાબર. જો તમે આ કરી શકો તો તમે બીજાઓથી અલગ પડશો. ત્રીજું, ડિસ્ટ્રેક્શન સામે લડવા વિશે. તમારે તમારા મગજને વિક્ષેપકારક ઉત્તેજનાનો પ્રતિકાર કરવા માટે આરામદાયક બને તે રીતે ફરીથી વાયર કરવું પડશે. આ યાદ અપાવે છે કે આ કોઈ જાદુ નથી, મગજને ટ્રેનિંગ આપવી પડશે.
અને ચોથું, જે મને બહુ ગમ્યું, તમે કોણ છો તે તમે જેના પર ધ્યાન કેન્દ્રિત કરો છો તેનો સરવાળો છે.
હા, બહુ ઊંડું છે.
આપણું ધ્યાન અને આપણી ઓળખ, આપણો જીવનનો અનુભવ એ જોડાયેલા છે. જ્યાં ધ્યાન જાય એવું જીવન બને.
અને છેલ્લું, પ્રાયોરિટી વિશે. શું મહત્વનું છે તે વિશે સ્પષ્ટતા, શું નથી તે વિશે સ્પષ્ટતા પૂરી પાડે છે. જો આપણને ખબર હોય કે ખરેખર શું ઇમ્પોર્ટન્ટ છે તો પછી ફાલતુ વસ્તુઓને ના કહેવું અને ફોકસ કરવું સહેલું થઈ જાય છે.
આ બધા નિયમો, આ બધી વાતો સાંભળવામાં બહુ સારી લાગે છે, પણ રોજિંદા જીવનમાં પ્રેક્ટિકલી આને કેવી રીતે ઉતારવું? કોઈ ઉદાહરણ વિચારી શકીએ?
ચોક્કસ. જો તમે જોબ કરતા હોવ તો સૌથી પહેલું કામ ટાઈમ બ્લોકિંગ કરી શકો. તમારા કેલેન્ડરમાં જ દરરોજ 90 મિનિટનો એક ડીપ વર્ક બ્લોક નાખી દો અને નક્કી કરો કે એ સમયે કોઈ ઇમેઇલ નહીં, કોઈ ફોન નહીં, કોઈ મીટિંગ નહીં.
અઘરું છે પણ શક્ય છે.
બીજું, ઇમેઇલ બેચિંગ. દિવસમાં 2-3 વાર જ ઇમેઇલ ખોલો અને જવાબ આપો. સતત ચેક ના કરો. કોઈ પ્રોગ્રામર હોય તો સવારનો સમય કોડિંગ માટે રાખે અને બપોર પછી મીટિંગને ઇમેઇલ માટે.
અને વિદ્યાર્થીઓ માટે છું, એમને તો બહુ ફોકસ કરવું પડે.
વિદ્યાર્થીઓ પોમોડોરો ટેકનિક વાપરી શકે છે. 25 મિનિટ એકદમ ફોકસથી ભણવાનું, પછી 5 મિનિટ બ્રેક. લાંબા કલાકો સુધી ખેંચવા કરતાં આવા ટૂંકા ઇન્ટેન્સ સેશન વધુ અસરકારક હોય છે. અને પેલું પ્રોડક્ટિવ મેડિટેશન. કોઈ અઘરો કોન્સેપ્ટ સમજવો હોય કે નિબંધનું સ્ટ્રક્ચર વિચારવું હોય તો ચાલતા ચાલતા કે સાયકલ ચલાવતા એના પર જ ફોકસ કરો. જેમ કે કોઈ વિદ્યાર્થી પોતાની થીસિસની મુખ્ય દલીલ પર વિચારવા માટે રોજ સાંજે ચાલવા જાય.
અંગત જીવનમાં આ બધું કઈ રીતે લાગુ પડે?
ત્યાં પણ ઘણું કરી શકાય. ડિજિટલ ડિટોક્સ. અઠવાડિયામાં એક દિવસ નક્કી કરો કે ફોન સાવ ઓછો વાપરવો, અથવા રોજ સાંજે 8 વાગ્યા પછી નો સ્ક્રીન ટાઈમ.
હા, આ જરૂરી છે.
ક્યાંક લાઇનમાં ઊભા હોઈએ કે કોઈની રાહ જોતા હોઈએ ત્યારે તરત ફોન કાઢવાને બદલે કંટાળાને સ્વીકારવાનો પ્રયાસ કરો. આજુબાજુ જુઓ, વિચારો. અને કોઈ એવી હોબી કેળવો જેમાં ખરેખર ધ્યાન આપવું પડે. સંગીત શીખવું, ચિત્રકામ કરવું, કંઈક લખવું, ગાર્ડનિંગ કરવું, આ બધું ડીપ વર્ક જેવું જ છે. જેમ કે જમતી વખતે કે પરિવાર સાથે વાત કરતી વખતે ફોન ટેબલ પર ન રાખવો, એ પણ એક શરૂઆત છે.
આ બધી ચર્ચા પછી જો મારે કહેવું હોય કે મને આ પુસ્તકમાંથી સૌથી વધુ કઈ વાત સ્પર્શી ગઈ, તો એ છે કે ફોકસ કરવાની ક્ષમતા એ કોઈ ફિક્સ વસ્તુ નથી, પણ એક તાલીમ આપી શકાય એવી સ્કિલ છે.
હા, આ બહુ મહત્વનું છે.
આ બહુ મોટી રાહત અને આશા આપે છે. મને હંમેશા એમ થતું કે મારું ધ્યાન તો બહુ ભટકે છે, હવે મારું કંઈ નહીં થાય, પણ આ પુસ્તક વાંચીને લાગે છે કે ના, પ્રયાસ કરી શકાય છે. અને બીજું, પેલું વ્યસ્તતા ઇઝ ઇક્વલ ટુ ઉત્પાદકતાવાળું સમીકરણ.
હા,
કેટલું ખોટું છે, અને છતાં આપણે બધા એના કેટલા ગુલામ છીએ, એ વાત બહુ અસરકારક લાગી.
મારા માટે સૌથી મહત્વનો મુદ્દો પેલો ક્રાફ્ટ્સમેન એપ્રોચ છે, એટલે કે ટેકનોલોજીના સાધનોની પસંદગી બહુ સમજી વિચારીને કરવી.
હા,
દરેક નવી એપ, દરેક નવા ટ્રેન્ડ પાછળ ગાંડા થવાને બદલે થોભીને પૂછવું કે શું આ મારા મુખ્ય ધ્યેયો માટે ખરેખર ઉપયોગી છે. આજના ડિજિટલ ઘોંઘાટમાં આ એક બહુ જ પાવરફુલ ફિલ્ટર જેવું લાગે છે.
બરાબર.
અને બીજું, ડીપ વર્કને ખાલી કામ કે પૈસા સાથે નહીં, પણ જીવનના અર્થ અને સંતોષ સાથે જોડવું. જ્યારે આપણે કોઈ કામમાં પૂરેપૂરા ડૂબી જઈએ છીએ અને કંઈક સારું બનાવીએ છીએ કે શીખીએ છીએ, ત્યારે જે આનંદ મળે છે ને,
હા,
એ અલગ જ હોય છે. એટલે આ પુસ્તકનો સાર એ જ છે કે આપણું ધ્યાન આપણી સૌથી કિંમતી મિલકત છે, એને આમ વેડફી નાખવાને બદલે સભાન પડે એનું રક્ષણ કરવું અને એને યોગ્ય દિશામાં વાળવું એ આજના જમાનાની સૌથી મોટી જરૂરિયાત પણ છે અને શક્તિ પણ. ખરેખર જે પોતાના ધ્યાન પર કાબૂ રાખી શકે છે એ પોતાના જીવન પર કાબૂ રાખી શકે છે.
તો શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર એ છોડી શકાય કે આજે રાત્રે સૂતા પહેલા ખાલી 5 મિનિટ માટે વિચારો, ગઈકાલના દિવસમાં તમે કેટલો સમય ખરેખર ડીપ વર્કમાં વિતાવ્યો અને કેટલો સમય શેલો વર્ક કે ડિસ્ટ્રેક્શનમાં ગયો. જવાબ કદાચ થોડો ચોંકાવનારો હોય, પણ એ જ બદલાવ માટેની પહેલી સીડી બની શકે છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.